તારીખ 24/5/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 123 અને 124 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 92
આકાશના અનંતમાં ભાગમાં 343 ઘન રાજ્યોનો લોક છે, એ પણ એક પરમાણુ ના સ્થાને છે. એટલું અનંત આકાશ છે, દશે દિશામાં વ્યાપક ક્ષેત્રવાળો શુદ્ધ નિર્વિકારી દ્રવ્ય છે. એમાં આ ત્રણ લોક છે, આખું વિશ્વ, ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, પરમાણુ વચ્ચે એટલું મોટું આકાશ છે, અનંત ક્ષેત્ર. કેમ કે આ તો 343 ગણરાજ્યની મર્યાદા આવી, પેલું તો અમર્યાદિત ક્ષેત્ર છે. દશે દિશાની અંદર 10 દિશા એટલે 4 દિશા, 4 ખૂણાને 2 દિશા કહે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણને દિશા કહે છે. 4 ખૂણાને 2 દિશા કહે છે, અને ઉપર ને નીચે થઈને બીજી 2 દિશા જુદી. 10 દિશાની અંદર એટલે 100 તરફ બધી બાજુ અનંત 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 ક્ષેત્ર છે. આખું એક અખંડ દ્રવ્ય છે, નિર્વિકાર દ્રવ્ય છે. કદી એમાં કાંઈ લેપાયમાન થતું નથી, અમાપ છે, ક્યાંય છેડો જ નથી. દશે દિશામાં ક્યાંય ગમે એટલું શ્રુત જ્ઞાનને લંબાવે, કેવળ જ્ઞાનમાં એનું અનંતપણું જ્ઞાનમાં આવે છે. શ્રુત જ્ઞાનમાં પણ પરોક્ષપણે એનું અનંતપણું જ્ઞાનમાં આવે છે, છતાં અનંત અનંત રહે છે, અનંતનો અંત આવતો નથી. આ ચૈતન્ય રૂપી આકાશ છે, અહીંયા સ્વભાવની અનંતતા લીધી છે. ચૈતન્ય રૂપી નિર્વિકાર ચૈતન્ય આકાશ છે. આત્મા પણ નિર્લેપ છે, એની રમ્યતા, રમ્યપણું એટલે એનું સુંદરપણું. આત્મતત્વ ચૈતન્ય તત્વનું સુંદરપણું સદાકાળ જયવંત છે, પોતાના અનેકવિધ સુંદર ગુણોથી સુશોભિત આત્મા, પ્રતાપવંત આત્મા, પોતાના સ્વતંત્ર પ્રતાપથી શોભતો આત્મા જગતની અંદર સદાય જયવંત છે. એનો ક્યારે પણ હાર થાય એવું બનતું નથી. જય એટલે વિજય થાય છે, ક્યારે એની હાર થતી નથી. અનંત પ્રચાર પ્રચુર કસાય કલંકમાં અનંત કાળ ગયો તો પણ આત્મા એવો નહીં બને, અંદરમાં જરા પણ ફેર નહીં, એ એનો જય છે. અથવા સદાય પોતાના સ્વરૂપે, મૂળ સ્વરૂપે સદાય જીવંત રહે, સદાય હયાત રહે, સદાય મોજૂદ રહે, એની મોજૂદગીને હયાતીને કોઈ મિટાવી શકે, કોઈ ઈજા પહોંચાડી શકે, કોઈ હરકત કરી શકે એ બની શકતો નથી. એવો આત્મા સદાય પોતાના સુંદર સ્વરૂપથી જયવંત છે. સ્વાનુભવમાં એ જણાય છે કે શબ્દો દ્વારા એની મહિમાના ગાણા ગાવામાં આવે છે. ખરેખર એમ છે, જગતના આકાશમાં આ દેખાય છે. ચંદ્રમા અને તારામંડળની રમ્યતા હોય છે આકાશની અંદર, અસંખ્ય તારાઓ છે, ચંદ્ર છે એ વગેરે. આકાશ સારું લાગે છે, ઉપમા દેવાની વાત છે. ચૈતન્ય આકાશમાં એ ઉપમાથી, ચૈતન્ય આકાશમાં અનેક ગુણોની રમ્યતા છે. તે રમ્યતા કોઈ જુદા જ પ્રકારની છે એમ કહેવું છે. ચૈતન્ય આકાશ સ્વરૂપ આત્મા છે, એની સુંદરતા કોઈ જુદા પ્રકારની છે. અનેકવિધ દિવ્ય ગુણોથી આત્મા ભરેલો ભરપૂર ચીજ છે અને એનાથી કોઈ સુંદરતા એને જુદા જ પ્રકારની છે. એક આગળ કીધું ને વૃક્ષની ઉપમા આપી દીધી, વૃક્ષની ઉપમા આપી દીધી ને, એમ અનેક ફળ ફૂલથી શોભી ઉઠે છે વૃક્ષ, પાંદરેલું છે એમ. આત્મા છે એમાં અનંત ગુણો છે એ રહેલા. આંબાને કેરીઓ લટકતી હોય છે એમ, કોઈ ફૂલનું વૃક્ષ હોય છે તો ત્યાં કારેકુર ફૂલથી સુશોભિત હોય છે. અનેક ફળ ફૂલથી મનોહર વૃક્ષ સમાન અનંત ગુણ નિધિ આત્મા અદ્ભુત છે. ધ્યાનના આકર્ષણનું કારણ શું છે? એકાગ્રતારૂપ જે ધ્યાન જામે છે સ્વરૂપમાં, એવું કયું આકર્ષણ છે એની અંદર? કે અનંત ગુણ નિધિનું આકર્ષણ છે. એક એક ગુણને કહી ન શકાય એટલી મોટપ છે, એટલી મહિમા છે કે એક એક ગુણને કહી ન શકાય. અનંત ગુણને તો કહેવા પણ કઈ રીતે? અનંત ગુણને કોઈ વચન ગોચર કરવાનું સામર્થ્ય વાણીમાં નથી, પણ કદાચિત વાણીમાં સામર્થ્ય હોય તો પણ કાળ ટૂંકો પડે એવું છે. કેમ કે કાળના સમયો કરતા પણ અનંત ગુણ છે. કાળના સમય કરતા પણ ગુણ અનંત છે. એ ગુણને વચન દ્વારા કહેવા જાય તો અસંખ્ય સમય લાગે, કથનમાં તો અસંખ્ય સમય લાગી જાય. અનંત ગુણને કહેવા માટે સમય પણ નથી, અનંત ગુણને કહેવા માટે વાણીની પાસે શક્તિ પણ નથી અને સમયની પાસે સમય પણ નથી. એવું મહાન દ્રવ્ય આત્મા છે, એવો મહાન પદાર્થ આત્મા છે. એની સુંદરતા અને એની રમ્યતા કોઈ જુદા જ પ્રકારની છે. ચૈતન્યની રમ્યતા માત્ર ચૈતન્યના અનુભવ ગોચર ચીજ છે. બાકી બધું ટૂંકું પડે છે, એ જ્ઞાન જ એને પહોંચી વળે છે, અનુભવ જ એને પહોંચી વળે છે, બાકી બધું ટૂંકું પડે છે. સમય ઓછો પડે છે, વાણી ઓછી પડે છે, બધું ઓછું પડે છે. તે રમ્યતા કોઈ જુદા જ પ્રકારની છે. સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરતા તે રમ્યતા જણાય છે. તેવી રમ્યતા પ્રથમમાં પ્રથમ સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાનમાં જણાય છે. જગતના રમ્ય પદાર્થો ચૈતન્યની રમ્યતા પાસે તુચ્છ ભાષે છે. ગુરુદેવ તો એક ઉપમા એવી આપતા કે ઇન્દ્રના ભોગ ઉપભોગ, ચક્રવર્તીના ભોગ ઉપભોગ, એમાં જગતના ઉત્કૃષ્ટ પદાર્થો હોય બધા રત્નો ને વગેરે, તો ગુરુદેવ કહે કે એ તો મરેલા મીંદડા ને મરેલા કૂતરા જેવા લાગે. સડેલા, મરેલા ને સડેલા, ઠીક, સડી ગયા પછી મરી જાય અને જેમ એ ઘૃણાનો વિષય થઈ જાય, એવો જગતના ઉત્તમો ઉત્તમ વિષયો જેને જેની પાછળ જગત મરે છે, આંધળું થઈને દોડે છે, જેની પાછળ ચૈતન્યને ગુમાવે છે, જેની પાછળ ચૈતન્ય દીન થઈને દોડતો ફરે છે, એ વિષયો તો મરેલા અને હડેલા કૂતરાને મીંદડા જેવા લાગે છે. અતિશયોક્તિ નથી હો, આ વાત કરવામાં ગુરુદેવની કોઈ અતિશયોક્તિ નથી. ખરેખર આત્માના આનંદ અમૃતનો જે આસ્વાદ છે, એવો આસ્વાદ છે. એ આસ્વાદની પાસે ખરેખર બાહ્ય વૃત્તિ છે, એ આકુલતા અને દુઃખરૂપ પ્રત્યક્ષ છે. પોતે એ વૃત્તિ જ દુઃખ સ્વરૂપે છે અને આકુલતા સ્વરૂપે છે, એવો બંને વચ્ચેનો વિરુદ્ધ સ્વભાવનો ફેર છે. ચૈતન્યનો આનંદ, ચૈતન્યની શાંતિ, ચૈતન્યનું સુખ અને એનો જે અમૃત જેવો આસ્વાદ અનુભવ, એ સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાનમાં જ્યારે અનુભવાય છે ત્યારે જગતના સર્વ પદાર્થો એની પાસે એટલા જ તુચ્છ લાગે છે. પછી જગતના પદાર્થોનું આકર્ષણ થાય, કેમ સ્વાનુભવી વૈરાગી છે એનું આ કારણ છે કે એને જગતના પદાર્થોના આકર્ષણનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કેમ કે એને આનંદ અમૃતનું જે સુખ છે એની પાસે જગત તો તુચ્છ છે, આખું જગત તુચ્છ છે. એવું સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરતા તે રમ્યતા જણાય છે. અને એવો આત્માનું એવું સ્વરૂપ હોવાથી એની મુખ્યતા, એનું લક્ષ, એની એકાગ્રતા સદાય નિરંતર રહ્યા કરે એ તદ્દન સ્વાભાવિક છે. એટલી જ એ સ્વાભાવિક છે. એ સ્વાનુભૂતિની રમ્યતા પણ કોઈ જુદી જ છે. જગતની સાથે કેમ એને, કયા પદાર્થ સાથે એને મેળવીને ઓળખાવી એમ કહે છે, એ જુદી જ છે. જગતના સુખ એની પાસે દુઃખના ખાતામાં ખતવવા પડે છે. આત્માના સુખ પાસે જગતના સુખને દુઃખના ખાતામાં લઈ જવું પડે છે. આ જમાની રકમ છે તો પેલી ઉધારની રકમ છે, એટલો બધો ફેર છે જગતનું સુખ. જગતમાં જે ક્ષમા છે એના ક્ષમા ભાવથી પુણ્ય બંધાય છે. લોકો કહે છે ને, ક્ષમા રાખવી, ક્રોધ ન કરવો, ભાન ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષમા રાખવા માટે શક્તિ જોઈએ છે, તાકાત જોઈએ છે. તો કે એ પણ શુભના ખાતામાં જાય છે, વિકારના ખાતામાં જાય છે. નિર્વિકારી ક્ષમા કોઈ દસ લક્ષણ ધર્મમાં ક્ષમા ધર્મ છે, એ વિતરાગી ક્ષમાની, ઉત્તમ ક્ષમાની વાત, એ શુભાવની ક્ષમાની વાત નથી. વિતરાગી ક્ષમા એટલે કોઈ પણ જીવ પોતાના પ્રત્યે ક્રોધાદી કાંઈ પણ અપરાધ કરે, દોષ કરે, દ્વેષ કરે, કાંઈ પણ કરે તો એનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર રહેવું, એના જ્ઞાતા દ્રષ્ટા માત્ર પણ માત્ર એને જ્ઞાનનું જ્ઞેય બનાવવું, એવું વિતરાગી ક્ષમા તે ગુણ છે. અને શુભાવરૂપ વિકલ્પ આવે કે એના પ્રત્યે ક્રોધ ન કરવો જોઈએ, કેમ કે હું ધર્મી છું, હું જૈન છું, હું સાધુ છું, એવો વિકલ્પ ઉઠે એ દોષ છે. લૌકિક ક્ષમાને દોષના ખાતામાં લઈ જવી પડે છે, આત્માની ક્ષમાને બતાવવા એને ગુણ કરવો. લૌકિક સુખને દુઃખ કહેવું પડે છે, લૌકિક ક્ષમાને દોષ ગણવો પડે છે. લોકો જેને ગુણ ગણે એને આ દોષ વાસ્તવિકપણે ગણવામાં, એટલે કે ખોટું ગણવું નથી, વાસ્તવિકપણે એને દોષ કહેવામાં સમજવામાં આવે છે, એટલે કહેવામાં આવે છે. આવા એક એક ગુણ અલૌકિક છે કે જેમાં લૌકિક ગુણ તો અવગુણનું નામ પામે છે. લોકો જેને ગુણ ગણી ગણીને છાપરે ચડાવે, મોટો ગણાવે, એ તો બધા અવગુણમાં નામ પામે છે. એવો આત્મા ગુણવંત છે, એવી એની રમ્યતા છે, એવી એની સુંદરતા છે એમ કેમ સમય પ્રગટ કરતા, એટલે આવીભૂત કરતા, ઓલું તિરોભૂત છે ત્યાં એમ કહ્યું છે કે ત્યાં તિરોભૂત છે, અનુભૂતિ છે એ તિરોભૂત થઈ ગઈ છે. આત્મા સ્વભાવે કરીને સ્વસંવેદન પ્રત્યક્ષ છે, સ્વભાવે કરીને સ્વસંવેદન પ્રત્યક્ષ છે, સ્વભાવને જોતા એવો આત્મા જણાય છે. જ્ઞાન લક્ષણમાં પ્રસિદ્ધપણું છે, વેદન પ્રત્યક્ષપણું છે. તો વેદન પ્રત્યક્ષપણું તો બધાને છે, પણ બધાને છે એમ કહીને જેને ખબર નથી એનું ધ્યાન દોરે છે. ઘરમાં સંપત્તિ છે, પોતાના ઓરડામાં છે, પોતાના કબજામાં છે, પણ ખબર નથી તો ભીખ માગે છે, લાચારી કરે કે મને કોઈ કાંઈ મદદ કરો, મારી પાસે કાંઈ નથી, હું નિર્ધન છું, હું દરિદ્ર છું, હું પાંગળો છું, હું દીન છું, હું પામર છું, બધું કે ભીખ માગવા માટે. મા બાપ દયા કરજો, 60 વર્ષનો બુઢો હોય અને 15 વર્ષનો શ્રીમંતનો છોકરો હોય તો શું કે મા બાપ દયા કરો, શું કે બિચારા દીકરા જેવડો છે, શું કે એને મા બાપ દયા કરો એમ કે ન કે, એની દીનતા બતાવે છે કે બધું કઈ છે. એના જ ઘરમાં સંપત્તિ દાટેલી હોય ખબર ન હોય તો આવી દીનતા કરે છે, એમ ઓળખાવે છે કે તારા જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન ધ્યાનથી જોતો તને જણાશે, અને એવો તારો સ્વભાવ પણ તને જણાશે. એને જોતા તારું લક્ષ્ય છે એ પ્રસિદ્ધ થઈ જશે, પ્રસિદ્ધ લક્ષણથી લક્ષ્યની પ્રસિદ્ધિ થઈ જશે, લક્ષ્મી પ્રસિદ્ધિ થઈ જશે. તો તને તારો આખો આત્મા છે એ એટલો કેટલો જેટલો મહાન છે એટલી મહાનતા તારા જ્ઞાનમાં સમજાશે, તારા જ્ઞાનમાં એની મહાનતા આવશે. અને એવા મહાન પદાર્થને જો તારું મતિસૂત જ્ઞાન ઝીલશે તો એ જ્ઞાન પણ એવું જ્ઞાન સમૃદ્ધ થશે કે એ જ્ઞાનની અંદર લોકાલોકના છે એ દ્રવ્યોને સ્વીકારવાની તાકાત આવી ગઈ, અને એક ન્યાયે એ કેવળ જ્ઞાનની જાતિ એને પ્રગટ કરી તિરોભૂત એટલે ધમકાઈ જવું, જેમ લાપસીનું 10 મણનું તપેલું મૂક્યું હોય ને ધુમાડો થાય, સાણા લાકડાની કે ચૂલ બનાવીને હળગાવે તો મોટું 10 મણનું તપેલું દેખાય નહીં, તપેલું નથી ત્યાં, તપેલાનો અભાવ છે ત્યાં છે, પણ ધુમાડા આડે દેખાતું નથી. એમ આત્મા છે ખરો, આત્માના ગુણો છે ખરા, આત્મા પ્રગટ છે, પ્રસિદ્ધ છે, એમ કે આત્મા છે, આત્મા પ્રત્યક્ષ છે, આત્મા અત્યંત પ્રત્યક્ષ છે. અસિમજીના કેમ કે તે સ્વસંવેદનથી અનુભવ ગોચર થાય છે, અનુભવમાં આવી રહ્યો છે. આમ છે આ બાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, તો પણ અનાદિ બંધના વશે જીવનું સર્વસ્વ ત્યાં એ રૂકી ગયે રૂપી પરમાત્મા એટલે ઢંકાઈ જાય છે, છે પણ ઢંકાઈ જાય છે. એ નવો આત્માને ઉત્પન્ન કરવાનો છે, આત્માને બનાવવાનો છે, કાંઈ છે એને જોવાનો છે, પણ એને ઉપયોગ ફેરવતા પરસેવો પડે છે, અહીંથી ઉપયોગ અહીંયા લાવતા પરસેવો પડે છે. એવી કોઈ જગતની મોહની છે એને ત્યાં ને ત્યાં લક્ષ ચોંટ્યું રહે છે, ખસું ખસેડી શકતો એની તુચ્છતા જાણતો નથી, જ્યાં એનું લક્ષ છે એની તુચ્છતા જાણતો નથી, અને જ્યાં પોતાની મહાનતા છે એની મહાનતાને પણ એ જાણતો નથી. એટલે ઘર ઘર ભીખ માગે છે, કુકર આશાધારી બેન છે આનંદનજી, એમ કૂતરો ઘરે ઘરે બટકો બટકા રોટકું રોટલા માટે જાય ને એને હડહડ કરીને કાઢે, કેમ કે એને કંઈ ટાઈમની ખબર નથી કે આ લોકોને ત્યાં 12 વાગે રસોઈ બને છે કે 1 વાગે બને છે, એને તો 9 વાગ્યામાં ભૂખ લાગે તો 9 વાગે બાયણે જેનું હોય, 9 વાગ્યામાં જે કાંઈ ચૂલે ચડાવવાનું હોય, ચૂલો હેગાવવાનો હોય, આઠ હાથ નીકળાય છે એમ કે એમાં અહીંથી સુખ લેવા જાય તો ઘાટ હાથ અહીંયા તારું સુખ નથી, બીજે જાય તો ઘાટ તારે અહીંયા તારું સુખ નથી, બધેથી એને હડહડ કરીને કૂતરાની જેમ કાઢે છે. કોણ? પૂતગળ પદાર્થો. તો એ લાજ શરમ વગર ફરી ફરીને પાછું ત્યાં જાય કૂતરાને, મને સુખ દે, તું મને સુખ દે, હે પૂતગળ પદાર્થ, હે પૂતગળો તમે મને સુખ આપો, હે પૈસાઓ તમે મને રૂપિયાઓ સુખ આપો, હે શરીરો તમે મને સુખ આપો. બોલો કે હાથ હાથ નીકળ અહીંથી, અહીંયા તારો સુખ કેવું? પોતે જ પરમાત્મા છે. એટલે તો ગુરુદેવ હાક મારે છે, હાકલ કરે છે, તું પરમાત્મા છો એમ નક્કી કર. આપેલી વાત તો કે પણ પ્રભુ અમે ક્યાંથી નક્કી કરીએ આટલા બધા રાગ દ્વેષને કસાય થતા હોય? તો કે એને ગૌણ કરીને તું પરમાત્મા છું એમ નક્કી કર. પણ એની હયાતી, તો કે એની હયાતીને એકવાર ગૌણ કરી નાખતું? હયાતીને કોને ના પાડી છે? અમને ખબર છે, તને કહીએ છીએ તો અમને ખબર નથી. પણ એને એકવાર તું ગૌણ કર અને તારા પરમાત્મા પદને મુખ્ય કર. આ એક બહુ જોરદાર હાકલ કરી છે. શાસ્ત્ર પણ પરમાત્મા પ્રકાશ ચાલે છે, પરમાત્મા પ્રકાશ નું પ્રવચન.
નહી,
સ્વભાવ નહી, સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરતા તે રમ્યતા, એટલે સ્વરૂપની રમ્યતા, અખંડ સ્વરૂપની જે રમ્યતા છે એ જણાય છે. સ્વાનુભવ સ્વસંવેદન પ્રત્યક્ષમાં એ જણાય આવે છે. સ્વસંવેદન નો વિષય સ્વસંવેદન નથી, સ્વસંવેદન નો વિષય અખંડ આત્મા છે, અનંત ગુણ નો નિધિ છે. ગુરુદેવ એક બીજી ઉપમા દેતા હતા કે જેમ સ્વયંભૂ રમણ સમુદ્ર માં નીચે રેતી નથી, નીચે બધા રત્નો જ છે, રેતી નથી ત્યાં, એમ આ આત્મામાં એકલા ગુણ રત્નો છે, અવગુણ એક નથી એનામાં. એક પણ અવગુણ પરમાત્મા માં નથી, બધા સંપૂર્ણ ગુણોથી સુસજ્જ આત્મા છે, સમૃદ્ધ આત્મા છે. એને એના સ્વરૂપે તું જો તો આખી દુનિયાને ભૂલી જવું એ તો સહજ માત્ર માં બની શકવા યોગ્ય છે, ન બને એવું કાંઈ નથી.
પરમાત્મામાં
એક અવગુણ નથી, અને ગુણ તો કે ગુણ અનંતા છે, અનંતા ગુણોથી સુંદર રમ્ય પદાર્થ છે, જેમાં રમવું ગમે એવો રમ્ય પદાર્થ છે. અનંતા સિદ્ધો એમાં પરિણતિ, એમાં રેમા, એની પરિણતિ એમાં જ અર્હંત થાય ત્યારથી પરિણતિ સંપૂર્ણપણે એમાં રહે છે, જરા પણ બહાર રહેતી નથી. અવગુણો દેખાય છે એને ભૂલીને ઉત્પન્ન કરેલા એના, જે એને ભૂલ્યો છે અને એ ભૂલતા ઉત્પન્ન થયા છે એના. શું ફરીને આવો ગુણ નિધિ છે એને ભૂલીને જેને એ અવગુણો ઉત્પન્ન કર્યા છે એના છે. આને સંભાળતા અને એમાં સાવધાન થતા પછી એ વાત નથી. આગળ એક ભૂલ આવે છે, નિરસ થઈ જાય છે આત્મા, અનુભવ થતા નિરસ થઈ જાય છે, એવું એનો ચૈતન્ય રસ છે કે આત્મા નિરસ થઈ જાય છે. એનાથી આખો નજીક નજીકનો બોલ છે. બહુ સરસ બોલ છે. ચૈતન્ય મારો દેવ છે તેને જ હું દેખું છું, મારો દેવ કોઈ બીજો નથી, કોઈ બીજો મારો ભગવાન નથી ને હું એનો ભગત નથી એમ કે છે. ઠીક, જો કે ભગવાને એમ જ કે છે કે હું તારો ભગવાન ને તું મારો ભક્ત, એવી મારી નજર નથી. હું મને ઊંચો જોઉં ને તને નીચો જોઉં એવી મારી નજર નથી. ચૈતન્ય મારો દેવ છે તેને જ હું દેવ તરીકે દેખું છું, અને એને હું દેખું છું ત્યારે બીજું કાંઈ મને દેખાતું જ નથી ને એમ કે છે. એકને દેખતા બીજું કાંઈ દેખાતું નથી, દેખાય છે તો ગૌણ થઈ જાય છે, બીજું કાંઈ મને દેખાતું જ નથી ને. આવું દ્રવ્ય ઉપર જોર આવે અને આવા પ્રકારે દ્રવ્યની જ અધિકતા રહે તો બધું નિર્મળ થતું જાય છે. આખું અખંડ દ્રવ્યનું પરિણામ નિર્મળ 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 શુદ્ધ થતું જાય છે. કશાયની મલિનતા ખરી જાય છે, જરી જાય છે. પોતે પોતામાં ગયો, એકત્વ બુદ્ધિ તૂટી ગઈ રાગ સાથેની, એટલે બધા રસ ઢીલા પડી ગયા. સંસાર સંબંધીના બધા રસ એના ઢીલા પડી ગયા, લુખો થઈ ગયો સારે બાજુ. પહેલા જે વિષયો એને રસ ઉત્પન્ન કરવાના નિમિત્ત લાગતા હતા, કારણ લાગતા હતા, સ્થાન લાગતા હતા, એને નિરસપણે જાણવામાં આવે છે. આમાં કાંઈ મને હવે રસ આપતો નથી, એટલે બધા રસ ઢીલા પડી ગયા. સ્વરૂપનો રસ પ્રગટ પ્રગટતા આ સ્વસંવેદન રસ છે, આનંદ રસ છે. સ્વરૂપનો રસ પ્રગટતા, અમૃત રસ પ્રગટતા, અન્ય રાગાદીના રસમાં અનંતી મોળાશ આવી. કેટલી મોળાશ આવી?
અનંતી
અનંતી મોળાશ આવી. સાવ ફિક્કા થઈ ગયા રસ, ન્યારો, બધાથી ન્યારો થઈ જતા સંસારનો રસ અનંતો ઘટી ગયો. બધાથી ભિન્ન કોઈને, કોઈ એને પોતાનું દેખાતું જ નથી. પછી ક્યાં પ્રશ્ન છે? જે પહેલા ભ્રાંતિએ કરીને પોતાનું દેખાતું હતું કે આ ઘર મારું, આ પરિવારના સભ્યો મારા, એને હવે મારા દેખાતા નથી. મારા દેખતા એ મારા હતા, મારવા વાળા મારા હતા. મારા મારે ને, જેને મારે એને મારા કહીએ, કે મારા દેખાતા એ ખરેખર મારા હતા, મારવા વાળા મારા હતા, હત્યારા હતા. મારા જોતા એ હત્યારા થાય છે. ઠીક, હત્યા કરે છે, ગુણની હત્યા કરે છે. બધાથી ન્યારો ન્યારો થઈ જતા સંસારનો રસ અનંતો ઘટી ગયો. પછી એને ક્યાંય સંસારમાં રસ આવતો નથી. આખી દિશા આખી પલટાઈ ગઈ. એના પરિણામની દિશાનો જે પ્રવાહ છે એ પ્રવાહ બદલાઈ ગયો. અનંત ગુણોનો ધોધ અંદરમાં પડવા માંડ્યો. પાણીનો અંદર જેમ ધોધ પડે છે, એમ અનંત ગુણનો ધોધ અંદરમાં પડે છે. હવે એ બહારમાં જાતો મુનિઓની જ્યાં વાત આવે છે ત્યાં એવું કે છે કોઈ જગ્યાએ કે મુનિઓ તો લીલા માત્રમાં આ સંસારને તરી જાય છે, અને સંસાર તરવો એ કોઈ ભાઈ અઘરી વાત રહી નથી. લીલા માત્રમાં કરે છે, સંસાર મોક્ષ તત્વ લીધું ને. સંસાર મુનિ કેવા હોય, કે એની મુક્ત દશા જોઈને દ્રવ્યક્ષેત્રકાળ ભાવ પ્રતિબંધ હોય ને, એને કોઈ દ્રવ્યક્ષેત્રકાળ ભાવનું બંધન નથી, એવી એની મુક્ત દશા જોઈને અભેદનીય એને અમે મોક્ષ તત્વ. મોક્ષ તત્વનું ઉદઘાટન કરે છે આ ગાથામાં કે અયથાચરણહીન જે શ્રમણ ત્રિલોકની કલગી સમાન નિર્મળ વિવેકરૂપી દેવીના પ્રકાશવાળો હોવાને લીધે યથાસ્થિત પદાર્થ નિશ્ચય વડે ઉત્સુકતા નિવર્તાવીને જગત પ્રત્યેની ઉત્સુકપણું જેણે છોડી દીધું છે, જગતમાં એને કાંઈ જોવા જેવું લાગતું નથી, એવો જેનો ટોચનો વિવેક છે અને સ્વરૂપ મંથર છે, સ્વરૂપમાં લીન જામી ગયા હોવાથી સતત ઉપશાંત આત્મા, પ્રશાંત આત્મા, ઉપશમની મૂર્તિ છે, શાંતિની મૂર્તિ છે, એવો વર્તતો થતો સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે ચરતો હોવાથી એક સ્વરૂપમાં જ પોતે પોતાનું આચરણ કરતો હોવાથી અયથાચાર રહિત વર્તતો થકો, જેને અયથા આચરણ નથી એવો વર્તતો થકો, નિત્ય જ્ઞાની હોય તે ખરેખર સંપૂર્ણ શ્રામણ્યવાળા સાક્ષાત શ્રમણને મોક્ષ તત્વ જાણવું, મોક્ષ તત્વમ અવબુદ્ધતામ, એને મોક્ષ તત્વ જાણજો તમે, એ શ્રામણને જ મોક્ષ, શ્રામણ એટલે સાધુને જ તમે મોક્ષ તત્વ જાણજો. દેશનાચારી નહીં વિક્ષાથી એ વાત કરી છે, 72 ગાથા છે. અયમત્રો ભાવાર્થ કે ઇત્થમ ભૂતમ મોક્ષ તત્વ પરિણત પુરુષ, આ રીતે મોક્ષ તત્વથી પરિણત પુરુષ છે એવો અભેદે ન, એ અભેદ નથી, મોક્ષ સ્વરૂપમ જ્ઞાતવ્યમ ઇતિ, એને મોક્ષ સ્વરૂપે જાણવું જોઈએ, એમ કરીને શ્રમણને જ મોક્ષ કયા છે અહીંયા વાત કરી છે. કેમ એને મોક્ષ તત્વ જાણવું? કારણ કે પહેલાના સકળ કર્મના ફળ તેમણે લીલાથી નષ્ટ કર્યા હોવાથી સહજ માત્રમાં એનો નાશ કર્યો છે. કર્મનો નાશ કરવો એ તો એમને રમત માત્રમાં એનો નાશ કરે છે. કારણ કે પહેલાના સકળ કર્મ, પહેલા બાંધેલા સકળ કર્મ જેમણે દીલાથી નષ્ટ કર્યા હોવાથી જ્ઞાતા દ્રષ્ટા રહ્યા ઉદયમાં આવ્યા ત્યારે, અને તે નૂતન કર્મ ફળને તે નિપજાવતા નહીં હોવાથી ફરીને પ્રાણ ધારણ રૂપ દીનતાને નહીં પામતા થકા, મોક્ષે જવાના છે ફરીને પ્રાણ ધારણ કરવાના નથી, દીનતાને નહીં પામતા થકા દ્વિતીય ભાવરૂપ પરાવર્તનના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં અવસ્થિત વૃત્તિ વાળા રહે છે એવા મુનિરાજને અહીંયા મોક્ષ તત્વ કહેવામાં આવ્યું છે. એ મૂળ ગાથામાં એ વાત છે. મૂળ તો અહીંયા તો એમ કીધું, સંસારમાં ચીર નહીં રહે, ચીરમ ન જીવદી હશો સંપૂર્ણ સમણો, અફલે ચિરમ ન જીવદી, અફળ એવા સંસારમાં, નિષ્ફળ એવા સંસારમાં તે હવે લાંબો વખત રહેવાના નથી, કદાચ એકાદ ભવ થાય, બાકી નહીં વચ્ચે અનંતકાળમાં એક ભવ હોવો એ તો નહીં વચ્ચે. ઘણું અંતર હોય તો ઝપટ કરવી, મોડું થતું હોય તો શું કરીએ, કોઈ કામમાં પ્લેન છૂટી જતું હોય, ટ્રેન છૂટી જતી હોય, પરદેશ જવું હોય, લાંબી મુસાફરી હોય, મોડું થયું એમ ખબર પડે ઝપટ કરે તો એને મોડું થયું એ જ્ઞાન વાસ્તવિક થયું, સાચું થયું, અને જો ઝપટ ન કરે તો એને મોડું થયું એની ખબર નથી. એ મોડું થયું એવું જ્ઞાન ઉતાવળ કરાવે છે પુરુષાર્થને, એકદમ ઉત્પન્ન કરી દે છે એવું વિશે. અહીંયા પૂજ્યબેન શ્રી આત્માની સુંદરતાનું વર્ણન કરે છે, રમ્યતા બહુ વર્ણન કરવાની પદ્ધતિમાં અનેક જગ્યાએ આ વિષય આવે છે કે સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરતા તે રમ્યતા અનુભવ ગોચર થાય છે, જણાય છે એટલે અનુભવ ગોચર થાય છે. કોઈ અલૌકિક રમ્યતા છે એટલે પ્રથમ શુદ્ધોપયોગમાં કોઈ આવે છે એને જે આનંદ અમૃત અને આત્માની સુંદરતાનો અનુભવ થાય છે એને એવી ભાવના થઈ આવે છે કે હવે પછીનો મારો અનંત કાળ આ આત્મતત્વના ભોગવટામાં જ પસાર થાવ. નિયમસારમાં આ વિષય લીધો, ભાવનાનો ગ્રંથ છે ને, હવે પછીની અનંત કાળાવલી. આ ચાકડો માર્યો છે સ્વાધ્યાય મંદિરના પગથિયા ચડ્યો એટલે સામે પહેલી વાત આ લખી છે. અને હવે પછીની અનંત કાળાવલી આત્મતત્વના ભોગવટામાં વહો, મારો એક સમય પણ આત્મતત્વને છોડીને બહાર ન જાઓ, મારો સર્વકાળ સંપૂર્ણ કાળ મારા આનંદ અમૃતમાં હું ડૂબેલો રહું એ જ રીતે પસાર થાવ એમ કહેવું. એ આત્મરસ છે, એ સંસાર રસથી વિરુદ્ધ રસ છે, તેથી એમાં અનંતી મોળાશ આવી જાય છે. જે અનંતી મોળાશની વાત કરી 397માં એનું કારણ એ છે. સ્વાનુભૂતિની રમ્યતા પણ કોઈ જુદી છે, એ અવસ્થાની વાત લીધી, પૂરી દ્રવ્યની વાત લીધી. સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન કરતા તે રમ્યતા એટલે સ્વરૂપની રમ્યતા જણાય છે, અનુભવ ગોચર થાય છે અને એ સ્વાનુભવ થાય છે. એ સ્વાનુભવની રમ્યતા, સ્વાનુભવની સુંદરતા એ પણ કોઈ જુદી છે, એ પણ અનુપમ છે, એને પણ ઉપમા આપી શકાતો નથી. જેના એક અંશને ઉપમા ન આપી શકાય, સ્વાનુભવ તો એનો એક અંશ છે, એક સમયની પ્રગટ પર્યાય. જેના એક અંશને ઉપમા આપી ન શકાય એના એ અંશથી અનંત ગુણ સમૃદ્ધ એવા પદાર્થને ઉપમા કેવી રીતે દેવાય એ પ્રશ્ન રહેતો નથી. એવો આત્મા મહાન છે. કોઈ પણ રીતે એટલે વાસ્તવિક રીતે જો આત્માનો મહિમા આત્માને આવે તો બધો નિવેડો છે, અને જો એને આત્માનો મહિમા ન આવ્યો તો જગતના પદાર્થોનો મહિમા એને જશે નહીં. જગતના પદાર્થોનો મહિમા ને જગતની વાતોનો મહિમા ને જગતમાં જે મહિમાવંત મોટું ગણાય છે એની મહિમાને અધિકતાને મોટપ રહી ત્યાં સુધી એને પોતાનું મહાન સ્વરૂપ ભાષ્યમાન પણ નહીં થાય, નિશ્ચય પણ નહીં થાય, ઓળખાણ પણ નહીં થાય. સ્વરૂપની ઓળખાણ તો નહીં થાય પણ સ્વરૂપની ઓળખાણ થવાનો બાહ્ય પ્રસંગ અને બાહ્ય નિમિત્ત એવું જે સત્સંગ અને સત્પુરુષ એની ઓળખાણ પણ નહીં થાય. એટલે એમાં એમ કહેવું છે, 331મો પત્ર છે, કે સત્પુરુષને ઓળખવા માટે પણ જગતની મહિમાને તારે ભૂલવી જ રહી. પત અને સત્પુરુષની ઓળખાણ, એનો મહિમા અને એના સંગથી થતા લાભનો મહિમા અને તારા આત્માનો મહિમા આવશે, નહીતર નહીં આવે. એમ કે અમે તો મહિમા કરીએ છીએ, એ મહિમા ઓળખીને કરવામાં આવે છે કે કેમ, આ સવાલ છે. ઓળખીને કરવામાં આવે તો એ મહિમામાં કચાશ રહેતી નથી, કસર રહેતી નથી. આ એક વિશિષ્ટ વાત છે. શ્રીમદજીએ તો એ કહ્યું કે જીવને સત્પુરુષ મળ્યા છે, સત્પુરુષનો જીવે મહિમા પણ કર્યો છે યત્કિંચિત, પરંતુ જે હદે મહિમા કરવો જોઈએ, એ હદે મહિમા ઓળખીને નહીં થતો હોવાને લીધે આ જીવ એવું તરવાનું સ્થાન તીર્થરૂપ સત્પુરુષ મળવા છતાં પણ તર્યો નથી, એનું કારણ આ છે. અપર્યાપ્ત માત્રામાં એનો મહિમા થયો છે એમ કહ્યું. હા, એવી વાત. ઓળખાણ હોય ન હોય એટલે એવું થાય કે ક્ષરોક્ષમમાં વાત પકડાય કે ના ના છે તો જ્ઞાની લાગે છે, ને જ્ઞાની જ હોય, આવા જ જ્ઞાની હોય, એમને બાહ્ય બહિર્લક્ષી જ્ઞાનમાં એવું કેટલું પણ પકડવાની તાકાત છે, ભલે એ ઊંધું જ્ઞાન છે તો પણ એટલી તો શક્તિ રાખે છે. અને તેથી એ મહિમા કરવો જોઈએ, અને મહિમા જીવ કરે પણ છે. પણ જે ઓળખીને મહિમા આવે એની જાત જુદી હોય, ને આની જાત જુદી હોય, બેની જાત જુદી છે. ઓલું તો એને સર્વાર્પણ બુદ્ધિ આવે છે, એને પરમેશ્વર તત્વ દેખાય છે, એટલે એમાં એને કસર લાગતી નથી. બીજો ફૂટપટ્ટી મૂકે છે કે આને ચોથું ગુણસ્થાન છે, આને પાંચમું છે, કે આને છઠ્ઠું છે, કે આને તેરમું છે, અને ગુણસ્થાનના પ્રમાણમાં ભક્તિ કરવું, વધારે કરીશ તો કાંઈક મિથ્યાત્મનો દોષ લાગશે, કાંઈક આમ થશે તેમ થશે. આ બધી ગડબડ જે છે એ બધી ગેરસમજણની ગડબડ છે, રસ્તો અને સ્થાનને તક ચૂકી જવાની ગડબડ છે. બાકી જેને ઓળખાણ થાય એને કસર રહેતી નથી, મહિમામાં જેને કસર રહેતી નથી એ પામી જાય છે, એની સ્થિતિ થઈ જાય છે. અનંતકાળમાં આટલે હદ સુધી આવ્યો છે, સત્પુરુષ મળ્યા, સત્પુરુષના સાનિધ્યમાં ગયો, ભક્તિભાવ કર્યો, સત્પુરુષ તરીકે જાણ્યા માન્યા, પણ બધું ઓળખાણ વગર, એટલે એ બધું બની ગયું. પણ એનાથી જે કાયમી લાભ થવો જોઈએ એનો કોઈ જે પરમેનન્ટ રિઝલ્ટ આવવું જોઈએ એમાંથી ઉત્પન્ન થયું, એટલે વળી પાછી ફરી ફરીને એની એ સ્થિતિ છે. આજે મહિમા કરે, કાલે પાછો એ અવર્ણવાદ બોલતા એને વાર લાગે, એને ભૂલી જાય, ફેરફાર થઈ જાય બુદ્ધિમાં. કેમ કે તો બુદ્ધિ તો ભાઈ ભાઈ બુદ્ધિમાં ઉપર છેલ્લી વાત હતી. તે સ્વાનુભૂતિની રમ્યતા પણ કોઈ જુદી છે, અનુપમ છે, એની ઉપમા પણ જગતમાં જડતી નથી, એવી કોઈ અસાધારણ ચીજ છે. 123 બોલ છે, સ્વરૂપ મહિમાનો બોલ છે. સ્વરૂપનો મહિમા કર્યો અને સ્વાનુભૂતિનો મહિમા કર્યો. 124 એમાં ગુરુદેવનો મહિમા કરે છે. સમજે છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવવામાં ગુરુના અનુભવપૂર્વક નીકળેલા વચનો રામબાણ જેવા છે. રામચંદ્રજી પુરુષોત્તમ પુરુષ કહેવાયા, ચરમ શરીરી તદ્ભવ મોક્ષગામી, વર્તમાન સમયમાં સિદ્ધાલયમાં એમનો આત્મા સિદ્ધ સ્વરૂપે બિરાજમાન છે. સંસાર અવસ્થામાં 72 કળામાં પ્રવીણ થયેલા ગુરુ વશિષ્ઠ પાસે બધી વિદ્યા સાધેલી, અસ્ત્ર શસ્ત્ર 72 કળા, જગતની કોઈ ચીજ એમને ન આવડે અને એમાં કુશળ ન હોય એવું ન બને. એમાં બાણમાં તો બાણ તો શસ્ત્ર વિદ્યા હતી, ક્ષત્રિય હતા. રામનું બાણ ખાલી ન જાય, એને ભાથામાંથી બાણ ઉપાડ્યું ખલાસ સામે. અડધી સેના ભાગી જાય, જેના ઉપર બાણ છોડવાનું હોય એના હાજા ગગડે. હજી તો પણછ ઉપર ચડાવ્યું હોય, બાણ છૂટ્યું ન હોય અહીંયાથી, ત્યાં એના હાજા ગગડી જાય, મરી ગયા. આ બાણ ખાલી જવાનો નથી. ત્રણ લોકમાં જ્યાં હોય ત્યાંથી વિંધી નાખે. રામબાણ ખાલી ન જાય તો અહીંયા પૂજ બેન કહે છે ગુરુદેવના વચન પણ ખાલી જાય. વાહ નથી પોતે સફળ કર્યું છે એટલે કહે છે કે ખાલી જાય એવા વચનો નથી. જેને જાતા હોય ને ભલે જાતા એનું અમારે કામ નથી, અમે તો અમારા અનુભવ એમ વિચારે. શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવનારા, એ તો જેમ જેમ સમય જશે ને એમ ગુરુદેવના વચનોની કિંમત થશે. જેમ જેમ સમય જશે એમ, હવે એમ લાગે છે કે આ ટેપની અંદર ઘણું ભર્યું છે, લાગે છે કે નહીં? જેમ જેમ ટેપ ગુરુવાણીનો વધારે પરિચય થાય છે, લાગે છે ને કે આ ટેપની અંદર ઘણું ભર્યું છે, ઘણું ભર્યું છે, ઘણી વાતો આવી ગઈ છે. કેવા ભાવો નીકળ્યા, કેવી કેવી વાત, પ્રત્યક્ષ પરિચય છે એને તો એમ લાગે કે સામે બેસીને જ બોલે છે. નવી પેઢી માટે જુદી વાત છે, પણ જેણે પ્રત્યક્ષ પરિચય કર્યો છે એને તો વિશેષ ભાવનો ભાષણ થવાનો પ્રસંગ છે. હા, બે એક સાથે ચાલુ થાય વિડીયો નો ઓડિયો બે. હા, ખ્યાલ આવે. નવી પેઢીને હા હા કરે તો કોને ખબર પડે કેવી રીતે કરતા હશે, પણ આપણને તો નજર સામે તરવરે કેટલો મહિમા સ્વરૂપનો છે, કેટલી વસ્તુના સ્વરૂપનો મહિમા આવે છે, વાતે વાતે કેટલો મહિમા આવે છે, શબ્દે શબ્દે કેટલો મહિમા આવે છે. એવું શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવનારા બતાવવામાં ગુરુના અનુભવપૂર્વક નીકળેલા વચનો રામબાણ જેવા છે, એ વચનો ખાલી જાય એવું અમને દેખાતું નથી. ખરેખર એ વચનોમાં શુદ્ધાત્મ સ્વરૂપ પ્રદર્શિત થાય છે, કહેવાય છે, અને બરાબર એ કહેવાય છે એવું જ્ઞાનમાં ગ્રહણ પણ થાય છે. ભલે વચનોમાં કથંચિત વ્યક્તતા થાય છે, પણ જ્ઞાનમાં કથંચિત વ્યક્તતા થતી નથી. જ્ઞાનમાં તો અખંડ વ્યક્તતા થાય છે, વચન કથંચિત વ્યક્ત કરે છે. જ્યારે વચન નીકળે છે ત્યારે જ્ઞાનમાં કથંચિત નથી, વચનના પાછળ જેનું બેકગ્રાઉન્ડ છે એ જ્ઞાનમાં તો અખંડ સ્વરૂપ પૂરેપૂરું લક્ષમાં છે. વચ્ચે વચ્ચેનો શબ્દ ઊભો થયો એના નિમિત્તે જેને જ્ઞાન થયું એને આખું સ્વરૂપ પાછું પ્રગટ થાય છે, જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, એને કથંચિત જણાતું નથી. એવું મતિશ્રુત જ્ઞાનમાં સામર્થ્ય છે કે અંશ વ્યક્તિ ઉપરથી અખંડ પરિપૂર્ણ વ્યક્તપણે આખા પદાર્થને લક્ષમાં જ્ઞાનમાં લઈ લેવું, એ મતિશ્રુતની અલ્પ જ્ઞાનમાં એવી શક્તિ રહેલી છે. પૂર જ્ઞાનના પૂરા સામર્થ્યની તો એના ઉપરથી કેટલી મહાનતા છે એ સમજી શકાય એવું છે. શુદ્ધાત્મા જેવો કહેવા માંગે છે, જેવો એમના જ્ઞાનમાં, વક્તાના જ્ઞાનમાં છે, ગુરુના જ્ઞાનમાં છે, એવો શ્રોતાના જ્ઞાનમાં આવે છે, એવો જ આવી જાય છે કે ગુરુ ભગવાન આવો આત્મા કહેવા માંગે છે. એ ભગવાન આત્મા કરતા જાય છે, કહેતા જાય છે, અને અહીંયા ભગવાન આત્મા પ્રસિદ્ધ પ્રગટપણે જણાતો જાય છે એમ કહે છે. અને એમ બતાવવામાં આ વચન નિષ્ફળ જતા આમ
અહીંયા જે થાય છે અને કઈક નથી થતું,
થાય છે ધ્યાનથી ની વાછી ઉપર વજન જાય છે. સાકર એમ કે સાકર કેમ લક્ષમાં આવે છે? શબ્દ ઉપર લક્ષ રહે છે કે વાછી ઉપર
લક્ષ્ય?
વાછી ઉપર લક્ષ જાય છે તો આખું વાંચે અને લક્ષ ગોચર થઈ શકે છે. નિરંતર સમજાવે છે એમ જ છે, નિરંતર એને ગુરુનો ઉપદેશ લક્ષ્યમાંથી ખસતો નથી એટલે જાણે નિરંતર ગુરુ સમજાવે છે એમ કહેવાય. ગુરુ ક્યાં નિરંતર નવરા છે, એમનું કામ કરે છે તો પણ કહે છે વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવશે. એમાં બીજો વિચાર આવે છે કે જ્ઞાનીની વાણી ભાગ્યે જ ખાલી જાય. જે જ્ઞાનીને વાણી ખરે નહીં અને પોતાનું કામ કરીને પૂર્ણ થઈને સિદ્ધાલયમાં આવી જાય, વ્યા જાય પોતે, એની બીજી વાત છે. પણ જો વાણીનો યોગ થયો અને વાણી નીકળી તો વાણી ખાલી જવાનો પ્રશ્ન રહેતો નથી. કોઈને કોઈ જીવ કાળાંતરે પણ પામવાનો હોય ત્યારે એ વાણી બહાર આવે, કેમ કે એની પાછળ સત ઊભું છે અને સત કદી નિષ્ફળ જતું નથી. સત એની પરંપરા પ્રગટાવતું જ જાય છે. કેમ અનંતકાળ, જે અનંતકાળથી આ સત કેમ પ્રસિદ્ધ રહ્યું? અનંતકાળથી ચાલુ છે કે માર્ગ ક્યારેય બંધ રહ્યો છે? કે ત્રણેય કાળે સતનો માર્ગ, મોક્ષનો માર્ગ ચાલુ રહ્યો છે, કેમ કે એની પરંપરા ચાલુ રહી છે. એ એમ પ્રસિદ્ધ કરે છે કે સત્પુરુષની વાણી કદી નિષ્ફળ જતી નથી. એટલે જ્ઞાનીની વાણી પ્રસિદ્ધ થાય, પુસ્તકારૂઢ થાય, અથવા સાંભળવામાં કોઈને પણ મળે તો એ કાંઈક બહાર પડી, એ વાણી તરીકે બહાર આવે, સતના નિમિત્તે વાણી નીકળી, કોઈને ને કોઈને ગોળી વાગવાની છે, એનો સંસાર જશે. એક જણને પણ ગોળી વાગી કે એનો સંસાર ખલાસ થઈને સિદ્ધાલયમાં એ પહોંચશે, સિદ્ધપદમાં પહોંચશે. ગુરુદેવ તો જગદગુરુનું તત્વ છે, દ્રેવ છે, એટલે પ્રશ્ન જ નથી કે એમની વાણી ખાલી જાય. પણ પોતાને સ્વાનુભવનું નિમિત્ત થયું છે એટલે મહિમા કરીને કહે છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ એવા અનુભવથી વ્યક્ત કરીને કહે છે કે જાણે હથેળીમાં આમળો બતાવતા હોય એમ, કે હસ્ત આમલકવત, હાથમાં આમળો જોવો એ દુષ્કર છે જોવાવાળાને. આમળું અવળું આવે છે કે નહીં? હાથમાં રાખ્યો હોય તો એને જોવામાં શું તકલીફ પડે? એમાં કઈ અઘરી વાત છે? એનાથી વધારે સુસ્પષ્ટ બતાવે છે હાથમાં. વધારે કેમ કે અહીંયા તો નીચેનો ભાગ નથી દેખાતો, ઉપરનો દેખાય છે. નીચેના ભાગનું અનુમાન કરે છે જીભ, કે જેવો ઉપર ગોળ છે એવો નીચે ગોળ છે. આમાં દેખાય છે ને, જ્ઞાનમાં દેખાય છે, આમ નજરમાં, ચક્ષુ ઇન્દ્રિયમાં તો નથી આવતો. કેમ કે બીજી સાઈડ ન દેખાય, એક સાઈડ ગમે ત્યાંથી જોવે તો સામેની સાઈડ દેખાય, પાછળની ન દેખાય, ગોળાઈ વાળા પદાર્થ. અહીં તો અખંડ આત્મા દેખાય છે એમ કે આમળા કરતા પણ વધારે સ્પષ્ટ અખંડ આત્મા જ્ઞાનમાં આવે છે. એવા ગુરુના આત્માના અનુભવ પૂર્ણ વચનો છે અને એ વચનો ખાલી જાય એવું પણ દેખાતું નહીં, એ વચનો ખાલી નહીં જાય. એક વચન સાતિશય છે એમ કહેવામાં આવે છે, વચનનો અતિશય ભરેલા એ વચનો છે કે કોઈને ને કોઈ પાત્ર જીવના અંતઃકરણને સ્પર્શી જાય છે અને એનો બેડો પાર, એટલે પોતાના અનુભવથી એ વાત લીધી છે. જેનાથી મોહ ભાગી જાય છે, પછી તો જેને જેનું નિમિત્ત પડે છે એની મહિમા કરવાનો તો એનો પ્રસંગ જ કોઈ જુદી જુદી જાતનો હોય છે. સુગાનીજીને ગોળી વાગી, આવતા વેચ અંતર ભેદાણું, તો કહે છે કે મારે માટે તો અનંત તીર્થંકરથી વધારે છે, એક નહીં કેટલા અનંત. આગ્રાની શિબિરમાં એક દિગંબર સંપ્રદાયના ભાઈએ વાંધો ઉઠાવ્યો કે તમે સ્વામીજીને એટલા બધા આગળ કરો છો કે તીર્થંકરો ને તમે નીચા કરી દો છો. શું આખું વાંચો, સારું છે કે એમણે ખુલાસો કર્યો છે, ન કર્યો હોય તો સમજી લેવો જોઈએ, પણ એમણે તો ત્યાં ખુલાસો કરેલો હોય તો એ બધું આખું લખેલું છે. અડધું નહીં વાંચો, આખું વાંચો. કોઈ તમને બચાવવા માટે એમ કહે કે પડીશ તો મરીશ, ત્યારે તમે એમ કહો કે મને મરવાનું કહો છો, કઈ જાતના માણસ હું જીવતો છું ને મરવાની વાત કરો છો? ભાઈ એમ નથી, તમે જે જગ્યાએ ઊભા છો ત્યાંથી જો પડશો તો મરી જશો એવી જગ્યાએ ઊભા છો, જરા સંભાળો. બચાવવા માટે કહીએ છીએ, મારવા માટે કહેતા નથી. એ મધુરું ક્યાં છો? એમણે એમ કહ્યું કે અનંત તીર્થંકરોના સમવસરણમાં આ આત્મા ગયો, પણ મારું કાર્ય સિદ્ધ્યું નહીં, થયું નહીં. એવું જે કાર્ય અહીંથી થયું, સંપન્ન થયું, માટે અનંત તીર્થંકરોના નિમિત્તે જે લાભ ન થયો એ લાભ અહીંથી થયો, માટે હું અધિક સમજું. એ તો ન્યાયવાળી વાત છે. પછી પોતે પછી ન સમજાયને વળી પાછો દાખલો આપ્યો છે કે જેમ જગતના હજારો કરોડપતિને અબજોપતિ હોય ને પોતાને કાંઈ મદદ ન કરે, અને એક લખપતિ માણસ એમ કે લઈ જા 50,000 રૂપિયા ને પોતે અબજપતિ થઈ જાય, તો દુનિયાના અબજપતિ કરતા આ લાખોપતિ એને મોટો છે, જાય કે નહીં? દુનિયાના અબજપતિને સલામ ન ભરે, હામી ન જોવે, પણ ઓલાના ચરણ સ્પર્શ લઈએ જઈને, ભાઈ સાહેબ ખરે વખતે તમે જે 50,000 આપ્યા છે ને એમાં હું અત્યારે અબજપતિ છું, નહીં તો આજ આ દિવસ મને હોત
નહીં.
પગ પૂજે કે ન પૂજે, તો એને જોયું કે આ દિવસ મને કેમ છે, આ પુરુષની રામબાણ જેવી વાણી છૂટી, જ્ઞાન ને રાગ જુદા છે કે ધડાક દઈને અંદરમાં જ્ઞાન ને રાગ જુદા કર્યા એમ છે. એ પરોક્ષ પ્રત્યક્ષની રૂપમાં આપી છે કે ક્ષીર સાગર છે એ પરોક્ષ છે, અને વર્તમાનમાં તરસ લાગી હોય રણમાં તો એ પાણીનો લોટો મળે તો પણ પ્રાણ બચી જાય છે એમ. શ્રુત અને પરોક્ષ, શ્રુત પરોક્ષ તીર્થંકરો વર્તમાનમાં એ પરોક્ષ છે ને, મહાવિદેમાં 20 ભગવાન છે ત્યારે, એનાથી આ આત્માની તરસ બુજે નહીં. અને અહીંયા એક પ્રત્યક્ષ સત્પુરુષ હોય પામી જાય, એનો સંસાર છૂટી જાય આખો, અનંત ચાર ગતિના જન્મ મરણ એના છૂટી જાય. વાસ્તવિકતા સમજવા જેવી છે કે એક માણસને ડૂબતો બચાવે, છેલ્લો આંખ મૂચી લીધી હોય કે હવે મરી મરી ગઈ, હવે જીવવાનો કોઈ આરો વારો નથી, ક્યાંથી કોઈ એને ડૂબતો બચાવે, મરતો બચાવે, તો એને એમ થાય કે આ તો કોઈ ભગવાન આવ્યો મારા માટે, કોક ભગવાન આવીને મને બચાવ, ભગવાન થઈને એને બચાવી લીધો છે મને એમ કે આ અનંત જન્મ મરણથી બચાવે, એને શું કહેવું? પણ એને તો ભગવાન કહેતો, એમાં કાંઈ વિશેષ વાત નથી, સીધી વાત. શું કહે છે કે એ વચનો રામબાણ જેવા છે, જેનાથી મોહ ભાગી જાય છે, વ્યામોહ થતી બધી કલ્પના ઉડી જાય છે, અને પોતાના શુદ્ધ આત્મતત્વનો પ્રકાશ થાય છે, અથવા જ્ઞાનમાં શુદ્ધ આત્મતત્વ એને જણાય આવે છે. એ તો પ્રકાશ થાય છે, વચનમાં જ પ્રકાશ થાય છે એમ કહે છે.
જય હો પરમ કૃપાલુ.